તારીખ 17/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 371 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300
દર્શન 207 371મો પ્રશ્ન ચાલે છે. અર્પણતાનો પ્રશ્ન છે. મુમુક્ષુ જીવને અર્પણતાનો ભાવ ઉત્પન્ન થાય છે. એ અર્પણતા કેમ આવે છે? અર્પણતા પાછળનો અભિપ્રાય તપાસવામાં આવે તો એવો અભિપ્રાય હોય છે કે જેને જ્ઞાનીઓ અભિન્ન બુદ્ધિ કહે છે. શું કહે છે? અભિન્ન બુદ્ધિ. અભિન્ન બુદ્ધિથી અભિન્ન ભાવ ઉત્પન્ન થાય છે. અભિન્ન ભાવ એટલે શું? ભેદભાવ નહીં. જ્યાં ભેદભાવ છે ત્યાં મારું તારું છે. આટલું મારું, એના ઉપર મારો અધિકાર, પેલું મારું નહીં એમાં મારો અધિકાર નહીં. એ વસ્તુ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે એને અર્પણતા કહેવામાં આવે છે. અર્પણતા બે પ્રકારની છે, એક ભિન્ન ભાવપૂર્વકની અને એક અભિન્ન ભાવપૂર્વકની. ભિન્ન ભાવવાળાને પણ અર્પણતા હોય છે, પણ એમાં જે ચીજ અર્પણતા થઈ જાય છે કે કરે છે એમાં પોતાપણું હોય છે કે મેં મારી ચીજ આપી, મેં મારું આપ્યું, અને પેલાને એવું કાંઈ નથી લાગતું, એમાં મારા તારાનો કાંઈ પ્રશ્ન જ નથી. આમ અથવા તો એક ગણતરીપૂર્વકની અર્પણતા હોય છે જેમાં ગણતરીબદ્ધ થઈ જાય છે, અને એક ગણતરી વિનાની અર્પણતા હોય છે કે જેમાં ગણતરી થતી જ નથી. એમ બે પ્રકારે અર્પણતા હોય છે. જે સાચી અર્પણતા છે એનાથી જીવને દર્શનમો ગળે છે. એનાથી દર્શનમો ગળતો નથી એટલો ફેર પડે છે. ચારિત્રમો મંદ થાય છે પણ દર્શનમો મંદ નથી થતો. એટલે જેને સાચી અર્પણતા આવી હોય છે એને પોતાનો લાભ સમજાણો છે એમ કહી શકાય. અને જે સાચી અર્પણતા આવતી નથી અથવા અર્પણતા આવતી નથી એને એ વિષયનો લાભ સમજાણો નથી એમ સમજણ સમજણમાં ફેર છે. મૂળિયું તો બધાનું યથાર્થ સમજણમાં જ છે. બધા સદગુણોનું મૂળ યથાર્થ સમજણ છે. ચારિત્રમો ઘટે છે, વધવાનો ચાન્સ તો ક્યારે કે પછી એમાંથી અહંકાર ઊભો થાય કે અભિમાન ઊભો થાય ત્યારે. પણ એ તો પછો કશાય તીવ્ર થયો, પણ કોઈને ન પણ થાય. મંદ કશાયમાં પણ અર્પણતા થાય. રાગ છે ને, પર્યાય બુદ્ધિ છે, એટલે દર્શનમોહમાં તો થોડું ઘણું થઈ જ જાય પણ સૂક્ષ્મ થઈ જાય. સ્થૂળ થાય ત્યારે તો ચારિત્રમોહનો પણ અહંકાર થાય. દર્શનમોહ સંબંધિત અહંકાર થઈ જાય ત્યારે ઓલાને દર્શનમોહ ઘટતો 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 દબાતો દબાતો જાય છે એમ ફેર છે. બીજું કે જ્યારે દર્શનમોહને સંબંધ છે આ સદગુણ સાથે, અર્પણતાના સદગુણ સાથે જ્યારે દર્શનમોહને સંબંધ છે ત્યારે એ એક બહુ મોટો ગુણ ગણી શકાય. જે ગુણથી અથવા જે પરિણામથી દર્શનમોહ ઘટે, દર્શનમોહનો અનુભાગ તૂટે એટલે એની શક્તિ ઘટે, એ બહુ મોટો ગુણ સમજવા યોગ્ય છે. અને એવા મોટા ગુણવાળાને કોઈ બીજા દોષ હોય તો તે ગૌણ કરવા યોગ્ય છે. આમ તો મનુષ્ય માત્ર ગુણ દોષનું મિશ્રણ વાળું પૂતળું છે. કોઈ મનુષ્યમાં પૂરા સદગુણ હોય એ સંભવિત નથી. મોક્ષની ભૂમિકામાં બધા જ ગુણ હોય એ સંભવિત નથી, તેમ મોક્ષને બધા દોષ જ હોય એ પણ સંભવિત નથી. કેટલાક ગુણ હોય છે, કેટલાક દોષ હોય છે, એવી મિશ્ર પર્યાયવાળું પરિણમન મોક્ષની ભૂમિકાનું હોય છે. એ સ્થિતિની અંદર જો દર્શનોને ઘટાડવાવાળો કોઈ મોટો ગુણ હોય તો એ બહુ મોટો ગુણ છે, એની પાસે એના બીજા બધા દોષો ગૌણ કરવા યોગ્ય છે. અને દર્શનમાં વધારે એવો કોઈ મોટો દોષ હોય, અવગુણ હોય, તો બીજા ગુણો હોય તો પણ એ ગૌણ કરવા યોગ્ય છે, મુખ્ય કરવા યોગ્ય નથી. એ રીતે તુલનાત્મક દ્રષ્ટિએ વિચાર છે. આ વિચાર જે છે એ તુલનાત્મક દ્રષ્ટિએ છે કે ગુણ દોષને તોડવા કેવી રીતે, અથવા એ તોડવાનું યથાર્થ ક્યારે કેવી રીતે હોય શકે. તો અહીંયા જે ચર્ચા ચાલી છે એ જ્ઞાની પ્રત્યેની અર્પણતાનો વિષય છે. સામે લગભગ તો આવવાનો સંભવ નથી. અને આવી જાય તો કર્મ પ્રવેશ થતા વાર ન લાગે. કેમ કે આનુષંગિક પરિણામો છે. પ્રશ્ન એમ કર્યો હીરાલાલજીએ કે ક્રમમાં પ્રવેશ કર્યા વગર મોમુક્ષુને સાચી અર્પણતા આવે એ સંભવ ઓછો છે, પણ કોઈની એકદમ અર્પણતાના ભાવ આવે તો ક્રમ પ્રવેશ થવાની શક્યતા ખરી. કેમ કે બંને આનુષંગિક પરિણામો છે, એકબીજાનો સંગ કરે એવા પરિણામો છે. અર્પણતા તો આવવી જોઈએ. અર્પણતા ન આવે તો પકડ ઘણી છે, પોતાના સંયોગો ઉપરની પકડ ઘણી છે એમ સ્પષ્ટ થાય છે. અર્પણતા તો આવવી જોઈએ, કેમ કે એ તો ઢીલું પડવું જ જોઈએ. પકડ છે, સંયોગોમાં પોતાપણો મટાડવું, આરંભ, પરિગ્રહ, કુટુંબ, પરિવાર, દેહાદી, એમાં પોતાપણું ઘટાડવું, મટાડવું, ઓછું કરવું, એ મુમુક્ષુનું કર્તવ્ય છે. અને એમ કરતાં અર્પણતા આવે છે. અર્પણતા એ મારા લાભનું કારણ છે એમ જ્યારે સમજાય છે ત્યારે દ્રષ્ટિકોણ બરાબર યોગ્ય થાય છે, યથાર્થ થાય છે. બૌદ્ધિક સ્તરે સમજાય અર્પણતા કરવી જોઈએ એમ સમજાણવા માટે હું કરું છું, અને ઓલી સહજ થાય. એક વૈચારિક ભૂમિકાનો વિષય થયો, એક ફિલિંગ સ્ટેજનો વિષય થયો. ફરક એ છે, બે વચ્ચે ફરક છે એ પ્રકારે છે. એક વિચારથી વિચારીને સમજાણું ને નક્કી કર્યું ને એટલે કરે છે, અને એક ફિલિંગ આવે છે ને નક્કી કરે છે. બે વચ્ચે ઘણો ફરક છે. એટલે એમાં જે સર્વ ભાવની અર્પણતા લીધી છે, 76મો પત્ર છે ને, એક સત્પુરુષને શોધ અને સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. બસો આઠમા છે, આમાં છે, હા, 208મો પ્રશ્ન ચાલી ગયો. આપણે આ તો થોડાક વિશેષ વિચારો આવ્યા છે, તેનું કદાચ નહીં ચાલ્યું હોય, થોડાક વધારે બના પડખા જે સારા છે, શું દર્શન મોને શું સંબંધ, ચારિત્ર મોને શું સંબંધ, બૌદ્ધિક સ્તરે શું, ફિલિંગ સ્તરે શું, શું પછી પ્રોકમ પ્રવેશ શું, બધા પડખેથી પ્રશ્નો તો ઉઠે ને. એ જે સર્વભાવ અર્પણ કરી દે વર્તો જાય, એમાં શું છે કે બધા અભિપ્રાય તારા તો મૂકી દે, તારા અભિપ્રાયને તું મૂકી દે. અહીં સર્વભાવમાં સર્વ અભિપ્રાય લેવા છે, એમના અભિપ્રાય પ્રમાણે, એના મત પ્રમાણે ચાલ. અને એમ ચાલવામાં તને કોઈ વસ્તુ આડી આવતી હોય, તારો મમત્વ કે તારો પ્રતિબંધ, હં, તો એ તોડ, એ તોડવાનો પુરુષાર્થ કર. પણ અર્પણતા એટલે અર્પણતા, બીજું કાંઈ નહીં. કોઈ વાર એમ કરવા જતા, સર્વભાવ અર્પણ કરવા જતા પ્રતિબંધ નડે છે, શું કુટુંબ પ્રતિબંધ નડે, શરીર પ્રતિબંધ નડે એમ બને, તો એને ત્યાં તોડવો પડે છે. પ્રતિબંધ તોડે એટલે તો પછી મુક્તિ મળે જ ને, એમાં ક્યાં સવાલ છે. તો એને પોતાને જ એમ લાગે છે કે મારી મુક્તિ થઈ ગઈ, હવે પછી ક્યાં મુક્તિ લેવા જવાનો છે, પણ એમ કહ્યું મારી પાસેથી મોક્ષ લઈ જજે, એ તો સમજીને કીધું છે. બોલો, મોક્ષ લેવા આવવાનો જ નથી, પછી મારે ક્યાં દેવાનો સવાલ રહે છે, સમજીને કીધું છે. માન ગર્ભિત થાય, લોભ ગર્ભિત થાય, શું બે પ્રકારે થાય, એ અર્પણતા નથી, એ સોદાબાજી થઈ પછી, શું એમાં અર્પણતા ખરેખર નથી. અર્પણતાનો દેખાવ છે પણ અર્પણતા નથી, કેમ કે સામે કંઈક લેવું છે એને, તો શું એટલે એ બાર્ગેનિંગ ચાલે છે એમાં તો અંદરમાં, શું આપણે એમાં બૌદ્ધિક લેવલ ગૌણ થઈ જાય છે, ફિલિંગ જે છે એ મુખ્ય થઈ જાય છે, બૌદ્ધિક વિષય ગૌણ થઈ જાય છે. અથવા એમ કહી શકાય કે ફિલિંગવાળાને બુદ્ધિ છે, પણ બુદ્ધિવાળાને ફિલિંગ હોય એવું જરૂરી નથી. કેમ કે ફિલિંગ વાળાને બુદ્ધિ છે એનો અર્થ કે એ બુદ્ધિ વગરનો નથી ને, એમને ફિલિંગ આવી છે. નહીંતર પછી ગાંડામાં ગણે છે ને લોકો, ફિલિંગ વાળાને ગાંડામાં ગણે, હા ગાંડો છે, એવું તો કાંઈ એમ દઈ દેવાતું હશે, બધું કાંઈ એવું કાંઈ મૂકી દેવાતું હશે કાંઈ, હા તો એ ફિલિંગ વાળાને બુદ્ધિ તો છે, હા એ કાંઈ બુદ્ધિ વિનાનું નથી કાંઈ, સબળી છે અને છતાં એને બૌદ્ધિક સ્તરે જ માત્ર કરે છે એવું નથી, એ ફિલિંગ સ્તરે કરે છે, એ ફિલિંગ સ્તરે. એટલે એ બુદ્ધિથી વન સ્ટેપ ફર્ધર ગયો, આગળ ચાલ્યો, એ બુદ્ધિવાળો બુદ્ધિમાં આવ્યો, પણ પછી બાકી છે એ બાકી છે, એની ખરું બાકી છે એને, આ તો એક કદમ આગળ આવી ગયો, કણાય આગળ વધી ગયો કહેવાય, સમજાણા પછી આગળ વધી ગયો એની વાત છે. એટલે એ જીવ આગળ વધેલો છે એમ છે.
ઉપદેશક અને વક્તા જે ઉપદેશ આપતા હોય
એ તો છે જ, એ તો 200 અંકમાં આપણે આવી ગયું ને, કૃપાળુદેવના 200 નંબરમાં અંકમાં આવી ગયું કે જ્યાં સુધી નાની ભક્તિને ઈચ્છતા નથી, જોકે નાની ભક્તિને ઈચ્છતા નથી તથાપે મુમુક્ષુને ભક્તિ આવ્યા વિના ઉપદેશ પરિણામ પામતો નથી, કેમ કે એ તો પાત્રતા જ નથી આવતી, એટલે ઉપદેશની અસર જ ન આવે એને તો, કેમ કે એ તો બીજાની અસરમાં છે, એને અસર ક્યાંથી આવે, એ તો એને તો આવરણ છે, આડું અસર આવવા માટેનું આવરણ છે, અસર ન આવે એ તો સીધી વાત છે. હા, એ આત્માનો ગુણ છે, આત્માનો બહુ મોટો ગુણ છે. એ શું એક ન્યાય એમ કહેવાય કે સમજણ અને જ્ઞાન કરતાં એ મોટો ગુણ છે. આમ તો આ જ્ઞાન મોટો ગુણ છે આત્માનો, પણ આના કરતાં એ મોટો ગુણ હોય તો આ છે. કેમ કે કેટલાક જીવો સમજે છે પણ ફિલિંગમાં નથી આવી શકતા અને તેથી સફળ નથી થતા. મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન હોવાથી મુમુક્ષુની ભૂમિકા પણ અનુભવની પ્રધાનતાવાળી, અનુભવની મુખ્યતાવાળી અને અનુભવ પદ્ધતિવાળી હોવી જોઈએ. એ અનુભવમાં ફિલિંગ છે એ તારતમ્ય વિશેષને ઊભો કરે છે, એમાં તારતમ્યતા વધી જાય છે, અથવા ભાવો વિશેષ પ્રકારે આવિર્ભૂત થાય છે એમ કહી શકાય. વાત્સલ્ય ગુણ કહો, પ્રેમ કહો, એની સાથે એનો સંબંધ છે. હું 263માં પત્રમાં લીધું ને, 263 છે ને ખીમજીભાઈ ઉપરનો, ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે. એક જ ભક્તિ નો લીધી ત્યાં, કેમકે ભક્તિ પછી બે પ્રકારે છે, એક ભક્તિ ને એક પ્રેમરૂપ ભક્તિ, બે જુદી જુદી છે. પાછી તો એ ઓલે તો ભક્તિ કર્યા કરે, ગીત ગાયા કરે, ગીત ગાવા ગાવામાં ફેર છે, પણ હું તો ગીત ન ગાયતો વાંધો નહીં, ફિલિંગ એ ફિલિંગ છે, જરૂરી નથી કે ગીત ગાવા જ પડે, ગીત ગાતા આવડતું હોવું જોઈએ, નો આવડે એની ફિલિંગ છે, એ જ ગીત છે, એ જ સંગીત છે, એમાં બધું સંગીત આવી ગયું એવું છે. હા, એ તો એનું 24 કલાક સંગીત ચાલે છે, ભજના થઈ ગઈ, ભજના 335માં લીધું ને, જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે તેવો થાય છે. મુમુક્ષુ માટે લીધું છે, જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે, ઈચ્છે છે તે જ ઓળખે છે, ઓળખે છે તે તેને ભજે છે, ભજે છે એટલે ગીત ગાય છે એવું કંઈ નથી, પરિણામમાં ભજના ચાલે છે. શું ભજન શબ્દ જ ભૂભવ ટુબીમાંથી આવ્યો છે, ભૂભવ થવું અને તે તેવો થાય છે, તે ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. આટલી ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા જ આવ્યા પ્રકારે કરી છે, કેમ કે એનું મોટું, એનો એ બહુ મોટો ગુણ છે. બીજા દોષ હોવાનો સંભવ છે એ જીવમાં, કેમ કે તો હજી મુમુક્ષુ છે, હજી તો જ્ઞાનની ભૂમિકા, જ્ઞાન દશામાં તે સંપૂર્ણ ગુણ ન પ્રગટે ત્યાં સુધી દોષ હોય જ છે ને, આ તો મુમુક્ષુની ભૂમિકા છે. પણ એને તોડવા કેવી રીતે, અને તોળો એના ઉપર તમારી મુખ્યતા ગૌણતા વર્તવાની છે. તમારી તુલનાત્મક બુદ્ધિ ઉપર જ કયા દોષને મુખ્ય કરવો, કયા ગુણને મુખ્ય કરવો એમ ચાલવાનું છે. એટલે તોલતા આવડવું જોઈએ. ફરીથી આપણે લઈએ, થોડું એક પેરેગ્રાફ ચાલી ગયો છે, ફરીથી લઈએ. પોતાના કુટુંબ પરિવાર પ્રત્યે તો ફિલિંગ હોય જ છે, પોતાપણાની ફિલિંગ છે, એટલે એમાં ભિન્ન ભાવ રહે છે. કોઈ માએ એને છોકરા માટે કીધું, મારો છોકરો 25 વર્ષનો થયો, એમાં આટલા આટલી 1000 રોટલી ખાઈ ગયો, ગણતરી કરો તો 1000ની ગણતરી થાય. સવારની 4-5 ધ્યાનની, રોજની 10 ગણો તો મહિનાની 300 થઈને, 12 મહિનાની 3600 થઈને, 25 વર્ષની કેટલી થઈ ગણું જોઈએ. હે, 75000 રોટલી ખાઈ ગયો એમ કોઈ મા બોલે છે? બોલે કોઈ દી મારો છોકરો 75000 રોટલી ખાઈ ગયો અત્યારે? હે, ઘઉંની ગુણ કેટલી થાય એની બોલો, એમાં ઘી કેટલું હોય એમાં બોલો. હે, મારી મહેનત કેટલી એની અંદર? હે, કોઈ ગણે? કેમ કે એને ભિન્નભાવ નથી. પણ એવું કરતા પણ નથી કરતા, એવું કરતા પણ નથી કરતા. જ્યાં ભિન્ન, જ્યાં ફિલિંગ છે ત્યાં એવું કરતા પણ નથી કરતા. અને જ્યારે એવું કરતા પણ આવે છે ત્યારે મા દીકરાને બનતું નથી, વાત નક્કી છે. જ્યારે એવું આવે કે મેં આટલું કર્યું, મેં તારા માટે આટલું કર્યું, ત્યારે સમજી લેવું કે એને મેળ નથી, ફિલિંગ ગઈ. પછી બધું ગણાવે છે, પછી કેટલું ગણાવે એ કહેવું મુશ્કેલ છે. પણ જ્યાં અભિનભાવ હોય છે ત્યાં એ વસ્તુ નથી રહેતી, રહે છે. એવું તો સંસારમાં એ બને છે. સંસારમાં અજ્ઞાન ભાવે ભ્રાંતિથી ફિલિંગ અવળી ચાલે છે. એ જ ભ્રાંતિ જ્યારે પાતળી પડે ત્યારે એ ફિલિંગ સવળી થવા માંડે છે, અને એ ભ્રાંતિ જવાનો અવસર આવે છે. બાળક તોતડું બોલે, 8-10 મહિનાનું થાય ને, એમ ખાલી એક એક અક્ષર બોલવા માંડે ને કેવું સારું લાગે. શું કારણ છે? સારું લાગવા જેવું શું છે? ઈ કયો? હા, હજી તો કઈ બોલવાનું ઠેકાણું નથી, એને સારું લાગવાનું કારણ શું છે? હા, પોતા પણ ફિલિંગ છે, બીજું કઈ નથી. અને એ બધી ફિલિંગ આંધળી છે. આમ તો જોકે ફિલિંગ પોતે જ આંધળી છે, પણ સમજણપૂર્વકની આત્મકલ્યાણકારી જે ફિલિંગ છે એને આંધળી નથી કહેવાતી. જેમ શ્રદ્ધા આંધળી છે, મિથ્યા શ્રદ્ધા આંધળી છે, પણ સમ્યક શ્રદ્ધા શ્રદ્ધા આંધળી હોવા છે તો આંધળી નથી કહેવાતી. કેમ કે જ્ઞાન સાથે વર્તે છે, વિવેક સાથે વર્તે છે. એમ અહીંયા હિત અહિતનો વિવેક થયો હોવાને લીધે આ ફિલિંગ આંધળી નથી. ત્યાં તો આંધળી ફિલિંગ છે, કેમ કે કઈ સારું લાગવા જેવું છે નહીં, તો સારું લાગે છે. હા, માર ખાતો નહીં, ઝેર પીતો જાય ને સારું લગાડતો જાય, ઝેર પીતો જાય ને સારું લગાડતો જાય. ઝેર જ પીએ છે એકલું, બીજું કાંઈ નથી. અને ઝેર ઉતારવામાં પરસેવો ઉતરશે. એ જે છોકરું જૈનમાં અરે પેટમાં આવ્યું ત્યાંથી જે શરૂઆત કરી, એ મારે બાળક છે, મારું બાળક, મારું બાળક. અને પછી જે 25 વર્ષ સુધી મારા પણ થયું, પછી 25 વર્ષ પછી ખ્યાલ આવ્યો, કરે આ તો ભૂલ કરી, મેં બહુ ઝેર પીધું, એ ઝેર ઉતારવું મુશ્કેલ પડશે. અફીણનું વ્યસન છોડવું સહેલું છે, આ મારાપણાનું જે ઝેર ચડ્યું છે, અફીણથી ઝેર ચડ્યું છે, એ ઝેર ઉતારવું સહેલું છે. મારાપણાનું ઝેર ઉતારવું સહેલું નથી. અને જુઓ ને એ જે મારાપણું છે ને, જિંદગીમાં કેટલી વાર રોડ આવ્યા તમે એ ગણતરી મૂકો ને. હા, કેટલી વાર રોડ આવે, આ જો માંદો થાય ત્યાં રોવે, કંઈક બોલાચાલી થાય ત્યાં રોવે, પોતાનો રાગ ન પોસાય ત્યાં રોવે, કાંઈ વાતે વાતે એટલો દુઃખી થાય મૂકી શકે નહીં. સમજણ આવે કે મૂકવા જેવું છે, મૂકી શકે નહીં. સમજણને ફેલ કરી નાખે ફિલિંગ, એવી ફિલિંગની બળવાન પણ છે કે સમજણને ફેલ કરે, એક વાર નહીં અનેક વાર. એ બધું મુકાવવા માટે જ્ઞાનીઓ એ અર્પણતાનો પણ બહુ થાય. શું કીધું? અર્પણતા કરવી તો ચાલે, એ જ પ્રકરણ ચાલે છે. એક બાજુની અર્પણતા છે ને ટ્રાન્સફર કરો, તો યોજના છે વ્યવસ્થિત જ્ઞાનીઓની, તારવા માટેની યોજના છે કે તું ત્યાં અર્પિત થઈ ગયો છો. નથી કહેતા ભાઈ કે માં છે એ શિયાળાની અંદર બહુ ઠંડી હોય તો પોતે ભીનામાં હુવે અને બાળકને કોરામાં હુવડાવે, શું કરવા? અર્પણતા છે એને બાળક પ્રત્યેને. શું બીજું સાધન ન હોય, ગરીબ માણસના ઘરમાં બીજા કપડાં ન હોય ને, એના જ કપડાં વાપરવા પડે હોય, અને વાડગડીએ બાળક મૂતરી જાય, પેશાબ કરે, કપડાં ભીના હોય, એના ભીના કપડાં વાપરે તો પોતે એનામાં હોય, એના પેશાબ કરેલા કપડાં પોતે એને કોરામાં હોવાડે. હા, અર્પણતા જ છે ને, બીજું શું છે? અર્પણતાને ટ્રાન્સફર કરવાની વાત છે, ફિલિંગને ટ્રાન્સફર કરવાની વાત છે. ફિલિંગ વગરનું તો છે જ નહીં. નોકરી કરે છે અને આ પોતાપણું કરે છે. નાની માતા હોય એ નોકરી કરે છે, આ પોતાપણું કરે છે. એ તો દાયણ તરીકે કામ કરે છે. નોકરી કરનારી બાઈ રાખી હોય ને કેમ લાલન પાલન કરે, એવી રીતે લાલન પાલન કરે છે અને આ પોતાપણું કરીને લાલન પાલન કરે છે. ભાવમાં ફેર છે ને. ડાક્ટરના હાથમાં છરી હોય ને ગુંડાના હાથમાં છરી હોય એટલે કે બેને સરખા થોડાક થોડાક નક્કી કરાય છે. એક મારવા આવ્યો ને એક બચાવવા આવ્યો, બેમાં ઉલટો સુલટો જ ફેર છે. સમાધાન. પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે, શરીર જુદો છે, વિકલ્પ જુદો છે, એવું વેદજ્ઞાન કરીને તું સ્વરૂપ દ્રષ્ટિ કર. સ્વરૂપ દ્રષ્ટિ તો પછી થવાની છે, પહેલાં અર્પણતા આવશે પછી થશે, પણ પોતાને લાગવું પડે છે. એટલે સીધી વાત, સીધો જવાબ નથી દેતા. આમ શું હતું? ઓઘે ઓઘે પણ ગુરુદેવ પ્રત્યે અને પૂજ્ય બેનશ્રી પ્રત્યે લોકોને અર્પણતા સારી હતી, ભક્તિભાવ ઘણો હતો. ઓઘે ઓઘે પણ ઘણો સારો ભક્તિભાવ હતો. અને પોતે કંઈ ઈચ્છતા ન હોય છતાં એવીને એવી વાત કરે તો ઠીક નહીં, કેમ કે પોતાને તો બંધન જ વધારવા જેવું થાય છે, બીજું કાંઈ નથી થતું. નાની એમ કે મુમુક્ષુને કે તમે અર્પણતા કરો એટલે એને પોતાને બંધન વધારવા જેવું થાય છે, એટલે એ વાત એ પોતે મુખ્ય કરતા નથી. અને 212 પત્રમાં એમણે બહુ સ્પષ્ટ કરી દીધું કૃપાળુદેવે કે સત્પુરુષનું લક્ષ્ય કરાવીને, સત્પુરુષની વાત કરીને અમે અમને પોતાને બંધન કર્યું છે, તમે અમને નિશાન બનાવ્યું, એ વાતનું નિશાન તમે અમને અમારા ઉપર લક્ષ્ય કર્યું. અમે વાત કરી જનરલ, તમે અમારી વાત લઈ લીધી અને અમે અમને બંધન વધી ગયું છે, હવે અમારે શું કરવું તે અમને સૂચતું નથી, એ વાત કરી છે. પણ 211માં એ વાત એમણે કરી નાખી કે પછી આગળ કંઈક કરી છે. કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ કે અર્પણતાની વાત આવે તો અમે કંઈક અમારી વાત કરીએ છીએ, એવું જે દિવસે તમને લાગે, અંબાલાલભાઈને લખ્યું છે, તેથી તમે માર્ગનો ક્રમ ચૂક્યા છો એમ સમજી લેજો. બે પડખેથી વાત તો કરી છે. યથાર્થપણે ન થાય, થાય થોડો પણ યથાર્થપણે ન થાય, પાછો તીવ્ર થઈ જાય તો ખબર ન પડે. થોડો થયો હોય ટેમ્પરરી, પાછો ક્યારે પાછો ઘરે જઈને છોકરાઓને રમાડવા માંડે ત્યાં વધી જાય. કેમ કરું ઓગે ઓગે તો બીજો ખ્યાલ રહીએ નહીં, અને ઘરે જઈને પાછો વાલપ કરવા માંડે સંયોગો ઉપર ને પરિવાર ઉપર ને ત્યાં પાછો વધી જાય. એટલું નાય ને પાછો નાયેલું પાણી જ વાપરે પાછો. પોતાને કેન્દ્રબિંદુ એવું જોઈએ કે મારે દર્શનમાં ઘટાડવો છે. હા, મોટો લાભ દર્શનમાં ઘટે એમાં છે, એ વસ્તુ સમજમાં આવવી જોઈએ. અને મારે એ કામ છે તો એને એ વસ્તુ સામે દેખાય ને, પોતાને જે જોતું હોય સામે દેખાય. અંબાલાલભાઈને એમ લખ્યું હતું કે સત્પુરુષ પ્રત્યે ભક્તિની વાત આવે છે એમાં તમને કદાચ એમ લાગે કે અમે અમારા માટે આ વાત કરીએ છીએ, એવું જે દિવસે લાગે તે દિવસે તમે માર્ગનો ક્રમ ચૂકી ગયા છો એમ સમજી લેજો. એમ એટલે બહુ મોટી ભૂલ ખાઈ ગયા છો, બહુ મોટી થાપ ખાઈ ગયા છો એમ સમજે. હું બહુ સરસ 24 સાલ કી વાત છે, 23-24 વર્ષની વાત છે, શરૂ શરૂ બાદ કી બાદ નહીં, શરૂ શરૂ મેં એવું વાત કહીએ, નયા નયા પરિચય હોય તો પૂછો તો વાત કરી. બસ એ વખતે થોડો દર્શનમાં મન થાય છે, પણ બીજું પડખું એને સંભાળવું જોઈએ, બીજે પણ મનપણતા આમાં શું થાય છે, આંગળી આટલી વળી એટલે એટલી જ વળી છે, બાકીની સિદ્ધિ છે, પછી એટલી વળી એટલે બાકીની સિદ્ધિ છે, પછી એટલી વળી એટલે બાકીની સિદ્ધિ, એટલી વળી એટલે બાકીની છે, એમ ઓગ સંજ્ઞામાં પૂરી અર્પણતા આવે ને, કેમ કે બીજી બાજુ અર્પણતા એની ઊભી હોય છે. આરંભ પરિગ્રહ કુટુંબ પરિવાર સ્ત્રી જાતિ પ્રત્યેની જે અર્પણતા છે એ આ બાજુ કેટલોક એને વળવા દે, ઓગે ઓગે પણ કેટલોક વળવા દે, એને પેલી બાજુ વળેલો છે, વિરુદ્ધ દિશામાં વળેલો છે એ આ બાજુ એને કેટલોક વળવા દે, એ તો સીધી વાત છે, એ નહીં વળી શકે, એમ ફરક પડે, એ તો ફરક પડે. અને ઓલો તો અંદરથી આવે છે, એને સર્વાર્પણ બુદ્ધિ કહી છે, યથાર્થ પણ આવે છે એને સર્વાર્પણ બુદ્ધિ કહી છે, એને સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગ થાય, એને ઉપદેશ પરિણમે પરિણમે ને પરિણમે જ, એમાં બીજો કોઈ અપવાદ પણ નથી, એમાં તો બીજો કોઈ અપવાદ પણ નથી. પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવીને ભિન્નતા કરીને દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો ઉપદેશ આપ્યો છે. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે. કોને? જેને ભેદજ્ઞાન થાય છે એને એ બધો સ્વીકાર પહેલા થઈ ગયો હોય છે એમ કહે છે. જેણે અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા શું તેને ભવનો અભાવ થયા વગર રહે નહીં. આ તો લાભ બતાવ્યો. ગુરુનો સ્વીકાર એ સર્વાર્પણ બુદ્ધિ વિના તો કાંઈ હોઈ શકે નહીં, અને એનો શું લાભ કે એને ભવનો અભાવ થવાનો, એને સંસારના બધા દુઃખોનો નાશ થઈ જવાનો, મોટો લાભ છે એને. પાછું જે તુલનાત્મક બુદ્ધિ વાત ચાલી એમાં લાભને તોડ્યો છે, લાભ નુકસાનને તોડેલું છે એની અંદર, એમ વાત છે. મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે તે ગુરુદેવે બતાવ્યું છે કે આટલું બધું મૂળ સ્વરૂપ બતાવ્યું એના પ્રત્યે તને કેટલો ઉપકાર, બુદ્ધિને કેટલો ભાવ આવવો જોઈએ, એમ કેવું છે. શું મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ તે છે તે ગુરુદેવે બતાવ્યું છે. જે ભગવાનના દ્રવગુણ પર્યાયને જાણે તે આત્માને જાણે, અને જે આત્માને જાણે તે ભગવાનને જાણે, તેમ એ દ્રષ્ટાંતે, તેમ જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે, અને પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે. હવે નવો ન્યાય કાઢ્યો એમણે. ગુરુના સ્વીકારમાં તો તું તને સ્વીકારે છો, તારા લાભને તું સ્વીકારે છો. ગુરુને સ્વીકાર્યા એટલે ગુરુ પ્રત્યે જે તને અર્પણતા આવી એ તો તું તારા લાભને સમજો છો, નહીંતર તું તારા લાભને નથી સમજ્યો, એમ વાત છે. એટલે તે તારા લાભને સ્વીકાર્યો, તે તને સ્વીકાર્યો, એમ વાત થઈ એમાં તો. હા, તો દ્રષ્ટાંત લીધો 80મી ગાથામાં, જેમ આત્માને જાણે તે ભગવાનના દ્રવગુણ પર્યાયને જાણે, પોતાના દ્રવગુણ પર્યાયને જાણ્યા એટલે ભગવાનના દ્રવગુણ પર્યાયને જાણ્યા તેને આત્માને જાણ્યા. તો કે એ દ્રષ્ટાંતે અહીંયા ગુરુનો સ્વીકાર, એમાં આત્માનો સ્વીકાર આવ્યો, આત્માના હિતનો સ્વીકાર આવ્યો, એમ કીધું. હે, પોતાના સ્વાર્થને નથી સમજતો ત્યારે તો માર ખાય છે. જે પોતાના સ્વાર્થને નથી, અજ્ઞાનનો અર્થ શું, કે પોતાના હાથે પોતાના ગળે કુહાડો મારવો, પગે નહીં, પોતાના હાથે પોતાના પગે કુહાડો મારવો નહીં, પોતાના હાથે પોતાના ગળે કુહાડો મારવો, એનું નામ અજ્ઞાન. હા, કે પોતે ભવભ્રમણ વધારે અને રાજી થાય. હા, ભવભ્રમણ વધારે અને રાજી થાય. હા, એમાં શું રાચી રહો, એમાં હું રાચી રહો, વધવા પણ હું સંસારનો, નરદેહને હારી જવો, મનુષ્ય ભાવ હારી ગયો ને તું પાછો એમાં રાચો કે આહા, મેં તો કઈ છોકરાઓને પરણાવ્યા ધામધૂમ કરીને, 15-15 લાખનું તો હું રિસેપ્શનના દેખાવો કર્યા હતા, સ્ટેજ કર્યા હતા. હા, કરે છે ને મુંબઈમાં રાચે, એવો ફૂલાય ફૂલાય, હમાય નહીં એવો ફૂલાય. શું કર્યું કે એકલું જ ભળાહળ ઝેરના ઘૂંટડા પીધા, ભવ ભવાંતરમાં એ મૂકી નથી શકતો. અહીંયા જે જીવ મમત્વ કરી બેસે છે એ કેટલા ભવો સુધી એને પુરુષાર્થ કરે તો મૂકી શકતો નથી, એવી પરિસ્થિતિ થાય છે. પોતાના હિતને વાલું ન કર્યું, પોતાના હિતને વાલું ન કર્યું, એનું નામ અજ્ઞાન. શું કહ્યું, જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે, અને પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે, એવી અર્પણતા અંદરમાંથી આવે. જો ક્યાંથી આવે, આત્મામાંથી આવે. બૌદ્ધિક સ્તરે જે અર્પણતા આવે છે એ અર્પણતા રાગ પ્રધાન છે, બુદ્ધિ પ્રધાન નથી, સમજણ પ્રધાન નથી, એમાં રાગની પ્રધાનતા છે. અને આ આત્મામાંથી અર્પણતા આવે છે. શું, જેમ વેદનામાં આત્મા રોવે અને રાગ રોવે, બે વાત જુદી જુદી થઈ ગઈ છે. ભલે રડે છે પણ એનો રાગ રોતો હોય છે, આત્મા નહીં, એક આત્મા રોતો હોય છે, એ વાત જુદી છે. એમ એક આત્મામાંથી અર્પણતા આવે એ બીજી આવે, અને એક રાગમાંથી અર્પણતા આવે એ બીજી આવે, આખી વાત જ જુદી છે, જાત જ જુદી છે, વાત જુદી છે એટલે જાત જ જુદી છે. એવી અર્પણતા અંદરમાંથી આવે તો વિકલ્પનું સ્વામીપણું તેને છૂટી જાય છે. એ અર્પણતામાં તો વિકલ્પનું સ્વામીપણું છૂટું જાય છે. કેમ કે આકુળતા એને ભાસવા માંડી, ક્યાંથી એનો ધણી થાય. જે વિકલ્પમાં દુઃખ લાગવા માંડ્યું, એ વિકલ્પમાં પોતાપણું, મારાપણું કે સ્વામીપણું કરીને શું કરશે? એ તો ત્યાંથી ભાગવાનો છે, છોડવાનો છે. એને તો વિકલ્પનું સ્વામીપણું પણ છૂટી જાય છે. હું વિકલ્પથી જુદો, વિકલ્પ મારું સ્વરૂપ નથી, વિકલ્પનો હું સ્વામી નથી. જો ખરી અર્પણતા હોય તો પૂજ્ય ગુરુદેવ કહે છે તેવી પોતાની પરિણતિ થઈ જાય. જો હા થઈ જ જાય એમ કે છે. અર્પણતા આવે એટલે એને ઉપદેશ પરિણમે, પરિણમે ને પરિણમે. બુદ્ધિથી નહીં, જો ના પડે બુદ્ધિ સ્તરની ના પાડી કે પડી. આપણે જેટલી ચર્ચા કરી છે બધા પોઈન્ટ આવે છે બેન્સના ચર્ચામાં. શું કોઈ ક્યાંય કોઈ ક્યાંય પણ પોઈન્ટ બધા આવે છે. બુદ્ધિથી નહીં પણ અંતરથી થઈ જાય છે. અંતરથી કરવું પડતું નથી પણ થઈ જાય છે. તે અર્પણતા જુદી જાતની હોય છે, એની જાત જ જુદી છે આખી. એમ તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે. બધા વિકલ્પમાં બધી અર્પણતા છે, બધા વિકલ્પમાં બધી અર્પણતા છે. નહીં તો પરિણતિ થઈ ગઈ ને પછી શું છે? અર્પણતાની પરિણતિ થઈ ગઈ એટલે ગમે તે વિકલ્પમાં એ તો ચાલુ જ છે. એને બધા વિકલ્પમાં બધી અર્પણતા છે, ચાલુ જ છે. અભિન્ન બુદ્ધિ થઈ એટલે અભિપ્રાય પલટાઈ ગયો ને, એટલે અભિપ્રાય પલટાઈ ગયો એટલે એની પરિણતિ થઈ જાય છે. અભિપ્રાય પલટાય, યોગ્ય અભિપ્રાય આવે એટલે યોગ્યતા પરિણામમાં આવ્યા વિના રહીએ ને. એક પત્રમાં કૃપાળુ દેવ લખે છે કે જીવને સૌ પ્રથમ યોગ્યતા આવે તેનું લક્ષ હોવું જોઈએ. યોગ્યતા કહો, પાત્રતા કહો. હવે એ યોગ્યતા અભિપ્રાય યોગ્ય થયા વિના કોઈ દિવસ આવતી નથી. આ સાયન્સ છે, એનો સૈદ્ધાંતિક રીતે નિયમબદ્ધપણે એ વાત છે કે અભિપ્રાય પલટાય તો યોગ્યતા પલટાય. અને એ અભિપ્રાય પલટવા માટે મુમુક્ષુની ભૂમિકા છે. એટલે અહીંયા અભિપ્રાય પલટાઈ ગયો છે એટલે દરેક પરિણામમાં વિકલ્પ માત્રમાં બુદ્ધે અર્પણતા 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 ચાલુ જ છે. એ કાંઈ એને વિચાર કરવો પડતો, અર્પણતાનો વિકલ્પ કરવો પડતો નથી. એ રીતે પરિણતિ ચાલુ થઈ જાય છે. તત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં, તો પછી 71-72 સાથે લેશું. 71-72 સાથે લઈશ. ઠીક છે. Hello.